તારીખ 9/4/1994 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 87.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક 7મો અધિકાર, જેના ભાષી મિથ્યા દ્રષ્ટિનું સ્વરૂપ. જૈન હોવા છતાં સત્શાસ્ત્રો, દેવગુરુ શાસ્ત્ર વગેરે બરાબર હોવા છતાં મિથ્યા દ્રષ્ટિકોણ જતું નથી. સાચો ઉપદેશ મળવા છતાં મિથ્યાત્વનો નાશ થતો નથી, તેમાં તત્વની ભૂલ રહે છે. જે ભૂલ રહે છે એ તત્વની ભૂલ રહે છે, એટલે તત્વ દ્રષ્ટિ થતી નથી, આત્મતત્વની દ્રષ્ટિ થતી નથી. એ ભૂલ કેવા પ્રકારની રહે છે એનો વિસ્તાર હવે કરે છે પંડિતજી. જીવ અજીવ તત્વના શ્રદ્ધાની અયથાર્થતા, જીવ તત્વ અને અજીવ તત્વમાં કેવી રીતે વિપર્યાસ સાધે છે, અથવા યથાર્થપણું કઈ રીતે થતું નથી એ કહે છે. જૈન શાસ્ત્રોથી જીવના ત્રસ, સ્થાવર આદિ રૂપ તથા ગુણસ્થાન, માર્ગના આદિ રૂપ ભેદોને જાણે છે. જીવના સ્વરૂપ જાણવા માટે મૂળ સ્વરૂપ નથી જાણતો એમ કહે છે. જીવનું મૂળ સ્વરૂપ જે છે એ જાણવું જોઈએ. એના બદલે ત્રસ, સ્થાવર, કાયમાં ક્યાં ક્યાં જીવ કેવા કેવા પ્રકારના, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય વગેરે હોય છે, 14 ગુણસ્થાનમાં એની દશાઓ કેવી હોય છે, જુદી જુદી માર્ગણાઓમાં એનું સ્વરૂપ કેવી રીતે માર્ગણાને કંઠસ્થ કરી લે છે, એ ભેદોને જાણે છે અથવા એની વ્યાખ્યા જાણી લે છે. એમાં ક્યાંય મૂળ સ્વરૂપ નથી આવતું. અજીવના પુદગળાદી ભેદોને તથા તેના વર્ણાદી ભેદોને પણ જાણે છે. 5 પ્રકારના અજીવ છે, એમાં પુદગળના ગુણો કેવા છે, રૂપ, રસ, ગંધ, વર્ણ વગેરે એને પણ જાણે છે. પરંતુ અધ્યાત્મ શાસ્ત્રોમાં ભેદ વિજ્ઞાનના કારણભૂત અથવા વિતરાગ દશા થવાને કારણભૂત જીવું નિરૂપણ કર્યું છે તેવું જાણતો નથી. આ પ્રયોજનભૂત છે જીવને. અધ્યાત્મ શાસ્ત્રમાં ભેદ વિજ્ઞાન થવા માટે જે પ્રકારે નિરૂપણ કર્યું છે, વિતરાગ દશા એટલે ધર્મ પ્રગટ કરવા માટે જે નિરૂપણ કર્યું છે એ નિરૂપણને સમજતો નથી, જાણતો નથી. પહેલા તો જાણતો નથી, એના ઉપર એનું વજન નથી. શું વળી કોઈ પ્રસંગવશ તેવું પણ જાણવું થઈ જાય છે, કોઈ મહાપુરુષ, જ્ઞાની પુરુષની પાસે વિશેષ એનો સમાગમ રહેતો એને જાણવું પણ થાય છે. જેમ કે ગુરુદેવ મળ્યા તો વેદ વિજ્ઞાનનો વિષય જાણ્યો. શું વિતરાગ દશા કેવી રીતે થાય, સમ્યક દર્શન કેવી રીતે પ્રગટ થાય એ વગેરે જાણી પણ લે છે, એવો પણ પ્રસંગ મળે છે. મોટાભાગના તો શાસ્ત્રો વાંચીને જાણતા નથી, સંપ્રદાયમાં વિદ્વાન થઈ જાય છે પણ આ ખબર નથી હોતી. કેટલાકને ખબર પડે છે, શું જાણવું પણ બને છે, જાણી તો લે છે. શું પરંતુ એમ જાણે છે, સમજે છે પણ કરતો નથી એમ કે છે. અહીંયા જુઓ, હવે નથી જાણતો, નથી વાંચતો, નથી સાંભળતો એ વાત ન લીધી, પણ જે કરવા યોગ્ય છે તે પરિણમન કરતો નથી એમ લે છે. પરંતુ સ્વને સ્વરૂપ જાણતો નથી. પહેલા તો શું કરે છે, સ્વને સ્વરૂપ જાણતો નથી, પોતે પોતાના મૂળ સ્વરૂપે કેવો છે એ જાણતો નથી, અને એમ જાણીને પરનો અંશ પોતામાં ન મેળવવો એવું કરતો નથી. શરીરની પર્યાય, રાગની પર્યાય એને પોતાપણે ન અનુભવ કરવો એમ કરતો નથી, અનાદિનો જે ભેળવી રહ્યો છે, મેળવી રહ્યો છે, એ મેળવે છે. હા, થઈ ગયું, ચોખ્ખી ભૂલ થઈ, સાફ સાફ ભૂલ થઈ. એ વખતે પ્રયત્ન કરવો જોઈએ, ભેદ જ્ઞાન નો પ્રયત્ન કરવો જોઈએ. જો વેદના કાળે શરીર થી ભિન્નતા નો પ્રયત્ન ન કરે તો પછી ક્યારે કરશે? સાતાવેદનીમાં તો કરી શકવાનો જ નથી. સાતાવેદનીમાં જો પ્રયોગ નહીં કરે તો સાતાવેદનીમાં તો કરી શકશે જ નહીં, કેમ કે એ તો બહુ નોર્મલ પરિસ્થિતિ એને લાગે. હું શરીરથી ભિન્ન છું કે ભિન્ન છું એનો વિચારે નહીં આવે, એને વિકલ્પે નહીં આવે. પ્રયોગ તો પછીની વાત છે હજી. શું એટલે? એ વખતે પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન કરે તો પ્રયત્નનું ફળ ભેદ વિજ્ઞાન થાય. પ્રયત્ન જ ન કરે તો ભૂલ ટળવાનો એ જ ઉપાય છે કે પ્રયોગ કરે. અનુભવની ભૂલ છે, અનુભવની ભૂલ, ખોટા અનુભવની, મિથ્યા અનુભવની ભૂલ સાચા અનુભવથી ટળે, એક જ રસ્તો છે. અહીંયા એમ નથી લીધું કે આ વાંચતો નથી, સમયસાર વાંચતો નથી, એમ નથી લીધું. સમયસાર વાંચ્યું છે, ગુરુદેવ પાસે સમયસાર સાંભળ્યું છે, પણ કરતો નથી એમ કેવું છે. સ્વને સ્વરૂપ જાણતો નથી અને પરના અંશને પોતામાં જે ન મેળવવો જોઈએ એવું કરતો નથી. હું અત્યારે મુનિ છું ને ત્યાગી છું. તો કે આત્મામાં તો ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ છે, તે ત્યાગ્યું શું? મેં ત્યાગ્યું અને મારું હતું તે ત્યાગ્યું, એ તો મારું ચાલુ રાખ્યું. પોતાપણાનો ત્યાગ કરવાનો તો એ તો કર્યો નહીં, પોતાપણું રાખીને બહારમાં ત્યાગ કર્યો, અંદરમાં પોતાપણું રાખ્યું ને બહારમાં ત્યાગ કર્યો. એ તો દાન દેહમાં એવું છે. મારી સંપત્તિ હતી, મારા રૂપિયા હતા, એમાંથી મેં આટલા કાઢીને આપ્યા. એટલે મેં મારા આપ્યા, આપ્યા તો ખરા પણ મારા પણ હું રાખીને આપ્યા. મિથ્યાતની ભૂલ એમને એમ ચાલુ રહી ગઈ. દાન કે ત્યાગ તો મારા પણ છોડાવવા માટે હતો. દાન અને ત્યાગમાં હેતુ તો પોતાપણું છોડાવવાનો હતો, એના બદલે પોતાપણું રાખીને ત્યાગ કામ કર્યું, ઉલટું કાર્ય કર્યું ને. બે જીવ અજીવ બે તત્વની ભૂલ થઈ. અજીવ તત્વમાં પોતાપણું કર્યું એટલે જીવમાં ભૂલ્યો અને અજીવમાં ભૂલ્યો. બે વચ્ચે ભૂલ થઈ છે એટલે બે માં ભૂલ થાય. જીવ અજીવ બે વચ્ચે ભૂલ થઈ એટલે બંનેમાં ભૂલ થાય, જીવમાં પણ ભૂલ થાય અને અજીવમાં પણ ભૂલ થાય. તથા પોતાનો અંશ પણ પરમાં ન મેળવવો. શું આ કાર્ય કરવાનું છે? પોતાનો અંશ પણ પરમાં ન મેળવવો. જ્ઞાન મારું ત્યાં ગયું, મારું જ્ઞાન ત્યાં ગયું, મારો ઉપયોગ ત્યાં ગયો, પોતાને ત્યાં ભેળવે છે. શું પર ચીજ મને સારી લાગી, પરમાં પ્રવેશ કર્યો. શું પર પદાર્થમાં પ્રવેશ કર્યો. મેં આવા કપડાં પહેર્યા, આવા કપડાં પહેર્યા તેથી હું સારો લાગું છું. ઠીક, બીજી જાતના પહેરું તો હું સારો ન લાગું. કપડામાં કેટલી માનસિક વૃત્તિ તૈયાર થઈ જાય છે કે જે માણસ જેવું પહેરતો હોય એને બીજું પહેરાવો તો એને ફાવે નહીં. હે, અને હું આવો જ છું એવું ઘર કરી જાય છે કે હું આવો જ છું. બધા પ્રસંગમાં તાત્વિક દ્રષ્ટિ તો હોવી જોઈએ. આ જીવને કેમ એમ લાગે છે? હું આવો, મારો દેખાવ આવો, કપડાથી શરીરથી એ અજીવમાં પ્રવેશ કરી ગયો. હા પાકો દર્શન મોહ કયો, અજ્ઞાન કયો, એ તો શ્રદ્ધા ને તો એવું સાચું શ્રદ્ધાન કરતો નથી, એટલે કે ખોટું શ્રદ્ધાન કરે છે. પોતામાં પરનો અંશ મેળવે છે અને પરમાં પોતાનો અંશ મેળવે છે, એવું ખોટું જ્ઞાન પણ કરે છે અને અજ્ઞાન કહે છે, અને ખોટું શ્રદ્ધાન કરે છે અને મિથ્યાત્વ શ્રદ્ધાન, મિથ્યા શ્રદ્ધાન કહેવામાં આવે છે. હા, શાસ્ત્ર વાંચે ત્યારે શાસ્ત્ર થી જ્ઞાન થાય, વ્યાખ્યાન સાંભળે ત્યારે સાંભળવાથી જ્ઞાન થાય, એ પણ જીવ અજીવ તત્વ ની ભૂલ છે. ઠીક, બસ લાભ થાય કયો કે જ્ઞાન થાય કયો, જે કાંઈ થયો એનાથી મારામાં કાંઈ થાય, એ જીવ અજીવ બંને તત્વોની ભૂલ છે. અમે ચર્ચા એવી કરતા ભેદ જ્ઞાનની ચર્ચા કરીએ ત્યારે, કે ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળતી વખતે ભેદ જ્ઞાન કરો છો કે આ શબ્દો છે એ શબ્દોથી મારું જ્ઞાન જુદું છે, અથવા મારું જ્ઞાન સ્વતંત્રપણે થતું અનુભવાય છે, શબ્દો ભિન્ન નિમિત્ત માત્ર તરીકે બહાર રહી જાય છે, એવો પ્રયોગ ચાલે છે કે એનાથી જ્ઞાન થાય છે, સીધું એમ આવે છે. નહોતું સમજાતું, ધ્યાન રાખ્યું સાંભળવામાં, હવે સમજાઈ ગયું, જાણે અહીંયાથી જ્ઞાન થઈ ગયું. એ મીઠા શ્રદ્ધાન છે. હા, ભણો એટલે પ્રત્યેક ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને કાર્ય કાર્ય પોતાની ભિન્નપણાનું સાવધાની રાખવી જોઈએ. જ્ઞાનમય પણ પોતે ભિન્ન છે એવી સાવધાની અંદરમાં રહેવી જોઈએ. એ સાવધાની ન રહીએ તો અનાદિનું જે ભેળસેળપણું છે એમાં તત્વની ભૂલ થાય છે. શાસ્ત્ર વાંચે, વેદ વિજ્ઞાનનો વિષય સાંભળે, અને એ જ વિકતે એ જ વખતે તત્વની ભૂલ કરી અને મિથ્યા સેવે પાછો. કેદી પૂછ, કેદી છૂટે એ કયો, એ છૂટે કે દિવસે, ક્યારે છૂટે, એને છૂટવાનો આરો વારો નથી આવતો. જેમ અન્ય મિથ્યા દ્રષ્ટિ નિર્ધાર વિના પર્યાય બુદ્ધિથી જાણપણામાં અથવા વર્ણાદિકમાં અહમ બુદ્ધિ ધારે છે, જાણપણામાં એટલે ક્ષોભસમમાં, મારામાં બુદ્ધિ ઘણી છે, હું બુદ્ધિશાળી માણસ છું, મારા જેવો કોઈ વિચક્ષણ નથી, શું બીજા કરતાં હું ઘણો બુદ્ધિશાળી છું, ઘણા કાર્યો પાર પાડી દઉં, શું તો કહે છે કે જેમ અન્ય મિથ્યા દ્રષ્ટિ નિર્ધાર વિના એટલે સ્વરૂપના નિર્ધાર વિના, પોતાનું મૂળ સ્વરૂપ કેવું છે, સિદ્ધ સમાન સિદ્ધ સ્વરૂપી, એના નિર્ધાર નિર્ણય ઓળખાણ વિના, ભાવ ભાષણ વિના, પર્યાય બુદ્ધિથી એટલે જીવી કર્મજનિત ક્ષોભસમની જ્ઞાનની પર્યાય છે, અથવા શરીરની વર્ણાદિ પર્યાય છે, ઊંચું નીચું, જાડું પાતળું, આમળું ઉજળું જેવું ગણાયું, શું એમાં અહમ બુદ્ધિ ધારે છે કે હું તો આવો જ, હું તો આવો જ, દસ જણનો ફોટો એક સાથે હોય એમાં પોતાનો જોવે, ઠીક, હું કેવો લાગુ છું આમાં, ઠીક, કારણ કે હું આવો છું એને નક્કી કર્યું છે કે હું, એક મેન્ટલ પ્રોજેક્શન થઈ ગયું છે પોતાના, હું આવો એવું એક નિર્ધાર થઈ ગયો છે. દવા છે મારા મારા આત્માની દવા નથી, આ પરિણામની સ્થિરતા અસ્થિરતા અથવા પરિણામની નબળાઈ વધારે ન થાય એટલા પૂરતી એને દવા લેવી જોઈએ. દવાથી મારો રોગ મટી જશે, દવાથી મને લાભ થશે, એ જીવ જીવ તત્વની ભૂલ છે. શરીરમાં તો અસાતા વેદનીનો ઉદય જ્યાં સુધી લંબાવવાનો હશે ત્યાં સુધી દવા પણ કામ કરવાની અથવા દવાનું નિમિત્ત પણ પડવાનું નથી. અસાતા વેદનીનો ઉદય એમને ચાલુ રહેશે ત્યાં સુધી ગમે એ દવા કરે તો એનો નિમિત્ત નૈમિતિક સંબંધ પણ મેળ ખાતો નથી. માટે ઉદય ભોગવવો નથી, પૂર્વે બાંધેલો અસાતા કર્મ વેદનીનો ઉદય ભોગવવો નથી, એવા પરિણામથી દવાનો ઉપચાર કરવો નહીં. ફક્ત પોતાના પરિણામ વધારે બગડે નહીં એટલા પૂરતી એ પરિણામની દવા કરવાની છે. શરીરની દવા તો કંઈક પોતે કરી શકે છે, હું લઈ શકું છું, ખાઈ શકું છું, શરીરને જાળવી શકું છું, સારું રાખી શકું છું, સંભાળી શકું છું, એ વાત જરા પણ આવવી જોઈએ નહીં. એ પ્રકારના પરિણામ નહીં આવવા જોઈએ. આવશે આમાં હજી લેશે, કેવી રીતે કરવું? હું વર્ણાદિમાં અહમ બુદ્ધિ ધારે છે તેમ આ પણ આત્મા આશ્રિત જ્ઞાનાદિમાં તથા શરીરાદિ શરીરાશ્રિત ઉપદેશ ઉપાસાદિની ક્રિયાઓમાં પોતાપણું માને છે. આત્મા આશ્રિત જ્ઞાનાદિ એટલે ક્ષોભ સંભાવમાં મારી બુદ્ધિ બીજા કરતા વધારે છે એ જ્ઞાનાદિમાં, અથવા બીજા કરતા બીજા ભક્તિ ને શાસ્ત્ર સ્વાધ્યાયમાં બહુ સારા પરિણામ મને બીજાને ન થાય એવા સારા પરિણામ મને થાય છે. શું નિમિત્ત આશ્રિત જે પરિણામ થાય એમાં અહમ બુદ્ધિ ધારે છે આદિમાં અનેક પ્રકારના પરિણામ લેવા, તથા શરીરાદિ શરીરાશ્રિત ઉપદેશ અને ઉપવાસ આદિમાં. શું શરીરાશ્રિત જેટલી ક્રિયા થાય ઉપવાસ વગેરે ક્રિયા થાય એમાં પોતાપણું માને છે, એટલે પરમાં પોતાપણું માને છે. આત્મા આશ્રિત જ્ઞાનાદિમાં અને શરીરાદિ ઉપદેશ ઉપાસાદિ ક્રિયામાં પોતાપણું માને છે, બે ભૂલ છે એમ કે છે. કેમ કે બે કર્મના ઉદય થતી અવસ્થા છે, કર્મજનિત છે ને. કર્મના ક્ષયોપશમના નિમિત્તે થયેલું જ્ઞાન તે કર્મજનિત પર્યાય થઈ ને, એ કર્મજનિત પર્યાય થઈ. શું આત્મા આશ્રિત જે જ્ઞાન પ્રગટે છે તે તો આત્મામાં અહમ બુદ્ધિ ધારે છે, તે પણ તે જ્ઞાનની પર્યાયમાં અહમ બુદ્ધિ ધારતો નથી, એટલે ત્યાંય ભૂલ નથી થતી. શું આત્મા આશ્રિત જ્ઞાનમાં પર્યાય બુદ્ધિની ભૂલ નથી થતી? કેમ કે એ તો અહમભાવ આત્મામાં થાય ત્યારે આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે, એટલે ત્યાં એ પ્રકાર નથી થતો. કર્મનો સંઘ કર્યો અનાદિથી એ જ કરતો આવ્યો છે, કર્મના ઉદયના આશ્રય પરિણમે છે, સ્વરૂપના આશ્રય પરિણમતો નથી. વળી કોઈ વખત શાસ્ત્ર અનુસાર સાચી વાત પણ બનાવે પરંતુ ત્યાં અંતરંગ નિર્ધારરૂપ શ્રદ્ધા નથી. શું શાસ્ત્ર અનુસાર સાચી સમજણ હોય એની અને સાચી વાત પણ કરે, શું સાચી વાત પણ કરે અને સાચો વિકલ્પ પણ શાસ્ત્ર અનુસાર કરે કે આત્માના આશ્રય ધર્મ થાય, રાગના આશ્રય કે પરના આશ્રય ધર્મ ન થાય. શું અંતર્મુખ થવાથી ધર્મ થાય, બહિર્મુખ ભાવે ધર્મ ન થાય, ભલે બહિર્મુખ જ્ઞાન ગમે એટલું શાસ્ત્ર જ્ઞાન હોય. શું એ બધું સાચું પણ અંતરંગ નિર્ધારરૂપ શ્રદ્ધા નથી, પોતાના પરિણમનને પકડીને એ વાત નથી. અંતરંગમાં એ વાતમાં પોતાના પરિણમનની સાથે એને મેળ નથી. પરિણમન કાંઈક છે ને વાત કાંઈક છે. જેમ કોઈ લોભી માણસ હોય એને એમ કહો કે ભાઈ તમે ઉદારતા દાન અને દાનની ઉદારતા વિશે ભાષણ આપો, શ્રીમંત માણસ હોય અને એનું બહુમાન કર્યું હોય તો કે તમે તમારે શેના વિશે બોલવાનું છે કે દાન અને ઉદારતા વિશે બોલો તો સારામાં સારું બોલે પણ એને પોતાની વૃત્તિ એ પ્રકારે છૂટે નહીં એવી પરિસ્થિતિ છે. બોલવામાં તો બધું ગોઠવીને સરસ બોલે પણ એની વૃત્તિમાં ફેર પડે નહીં, મેળ નથી. પરિણમનને અને વિકલ્પને અને વાતને મેળ નથી. ત્યાં અંતરંગ નિર્ધારરૂપ શ્રદ્ધા નથી. એટલે મારે આમ જ કરવું જોઈએ અને આમ જ પરિણમવું જોઈએ એવું બળ પણ નથી એની પાસે. તેથી જેમ કેફી મનુષ્ય માતાને માતા પણ કહે તો પણ શાણો નથી. શું દારૂ પીધો છે એની માને માં જ કહે છે, પણ એને ઘેનમાં કાંઈ ખબર નથી કે હું શું બોલું છું, ક્યારે શું બોલશે એનું ઠેકાણું પણ નથી. એમ આજે શાસ્ત્ર અનુસાર વાત સાચી કરે છે, પાછો ક્યાં ભૂલ કરશે તત્વની એને એને ખબર રહેશે અને એને પોતાને જ ખબર ન હોય કે તત્વની ભૂલ ક્યાં થાય છે. શું તેમ આને પણ સમ્યક દ્રષ્ટિ કહેતા નથી. શાસ્ત્રો અનુસાર વિચાર અને વિકલ્પ અને વાણી હોવા છતાં પણ એને સમ્યક દ્રષ્ટિ કહેતા નથી. હા, ભાવ ભાષણ પૂર્વક એને નિર્ધાર નથી અને પરિણમન પણ નથી. પરિણમન ઉલટું છે અને બહારની પરિસ્થિતિ બીજી છે. આખી એમાં કેવી રીતે થાય છે? વળી જેમ કોઈ બીજાની જ વાતો કરતો હોય, થર્ડ પર્સન આત્માની વાત કરતો હોય, ત્યારે પોતાની જાતને ભેળવે નહીં. કોઈક અપમાન કરે તો પોતાની જાતને ભેળવે, સીધું ન કે આડકતરું સંભળાવે તો પોતાની જાતને ભેળવે કે ભાઈ વાત એ બે જણા કરતા હતા પણ પડખે હું ઊભો હતો ને મને સંભળાવતા હતા એમ કે અહીંયા એને ચોંટી જાય બધું, કેવું ઉખડે નહીં એવું ચોંટી જાય. અને અહીંયા આત્માની વાત આવે કે આ તારી વાત છે તો એને બીજાને કોકની વાત હોય એવી રીતે એને લાગે, અંદરમાં કાંઈ અસર પહોંચે નહીં. જેમ કોઈ બીજાની જ વાતો કરતો હોય તેમ આ આત્માનું કથન કરે છે. પરંતુ આ આત્મા હું છું એવો ભાવ ભાસતો નથી. આત્મામાં આત્માપણાનો, આત્મામાં પોતાપણાનો, હુંપણાનો ભાવ ભાસતો નથી. ભાસતો નથી એટલે લાગતું નથી, ફીલ થતું નથી. શું થયું છે આપણા અભ્યાસી લોકોમાં કે વિચારની મર્યાદામાં વાત પૂરી કરી નાખે છે. વાંચન અને વિચાર, ચિંતન અને મનન, બસ જાઓ વાત પૂરી થઈ ગઈ. ભાઈ આ વિષય અનુભવનો છે. અનુભવમાં તો લાગવું જોઈએ, ફીલ થવું જોઈએ. હવે એ વેદનના વિષયમાં પ્રવેશ જ ન કરે. લાગવું, ભાસવું, વેદવું એ પ્રકારમાં જ ન આવે. ખાલી વાંચે, વિચારે, ચર્ચા કરે, ચિંતન કરે, મનન કરે, વિકલ્પ કરે, બસ આ ઘણું કર્યું, આટલું કર્યું, આટલા આટલા કલાક કર્યું, આટલા દિવસ કર્યું, આટલા વર્ષ કર્યું, એ બધો ગડબડ વાળો પ્રકાર છે. શું થતો નથી? અનુભવ ક્યાંથી થાય? અનુભવની દિશાનો પ્રયત્ન ન કરે તો અનુભવ થાય ક્યાંથી? પછી કે એટલું બધું કર્યા પછી એમ કે ખરું આટલું કર્યું પણ કાંઈ આપણને થતો અનુભવ તો થતો નથી. કોઈ થતો નથી એમ એને લાગે છે, અને કોઈને ન થતો હોય તો થાય છે એમ લાગે છે. એ વળી ડબલ વિપર્યાસમાં આવે છે. એવી પણ ગડબડ થાય છે, જરા કશાયની મંદતા થાય અથવા અંદર કાંઈક ચિત્ર વિચિત્ર અસર થાય. શું એમાં પણ ઘણા પ્રકાર થાય છે. એમ લાગે કે આપણને કાંઈક થઈ ગયું છે, પછી એને નિશંકતા તો આવે નહીં એમાં. શું પરંતુ આ આત્મા હું છું, જો બકાઈ ન લીધું હાડું ઓળું, આ આત્મા હું છું એવો આત્મામાં આત્મભાવ ભાસતો નથી. ભાસતો નથી એટલે ફીલ થતો નથી. એ જાતની ફીલિંગ આવવી જોઈએ. શું એ જાતની વેદના આવવી જોઈએ. વળી જેમ કોઈ બીજાને બીજાથી ભિન્ન બતાવતો હોય તેમ આત્મા અને શરીરની ભિન્નતા પ્રરૂપે છે. લખી પ્રરૂપણ કરે. શું બીજાને સમજાવે કે શરીર ને આત્મા ભિન્ન છે, પણ જાણે કોક નો આત્મા, પોતાનો આત્મા નહીં, અંદરમાં શરીર ને આત્માની ભિન્નતા એને લાગતી નથી ને ભાસતી નથી. વાત કરે કે શરીર ને આત્મા ભિન્ન છે, પરંતુ હું એ શરીરાદીથી ભિન્ન છું એવો ભાવ ભાસતો નથી. પોતાનું જ્ઞાનથી પૂતગળનું અને બીજા રાગાદી ભાવોનું ભિન્નપણું ભાસતો નથી. ભેદ જ્ઞાનનો પ્રયોગ જ ન હોય તો ક્યાંથી ભાસે? પ્રયોગ દ્વારા ભાષણ આવે છે, પ્રયોગ સિવાય ભાષણ આવે નહીં. ભાવ ભાષણનું પ્રકરણ લીધું છે. શું વળી પર્યાયમાં જીવ પૂતગળના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે? શું વળી પર્યાયમાં જીવ અને પૂતગળના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે? વિકલ્પ કરે, ઈચ્છા કરે અને શરીરની ક્રિયા પણ એવી થાય. ખાવાનો વિચાર આવે અને ખાવા લાગે, ચાલવાનો વિચાર આવે અને ચાલવા માંડે, બેસવાનો વિકલ્પ આવે ને બેસી જાય, સુવાનો વિકલ્પ આવે ને સુઈ જાય. શું તો જીવ અને પૂતગળના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ સરખી થાય છે. શું અનેક ક્રિયાઓ સરખી થાય છે? તે સર્વેને બે દ્રવ્યોના મેળાપથી નિપજી માને છે. આત્માએ પણ વિચાર કર્યો અને શરીરે પણ આ પ્રમાણે ક્રિયા કરી, માટે આ કાર્ય થયું. મારી ભૂખ ક્યારે મટી? કે મને ખાવાનો વિચાર આવ્યો અને રોટલી વગેરે બટકા કરીને મેં પેટમાં નાખ્યું ત્યારે મારી ભૂખ મટી. બે દ્રવ્યથી એક ક્રિયા થઈ. મારી ભૂખ મટવામાં આત્માએ પણ કામ કર્યું, શરીરે પણ કામ કર્યું, રોટલાએ પણ કામ કર્યું. પણ આ જીવની ક્રિયા છે જુદી. શું પણ આ જીવની રાગાદી ક્રિયા ભિન્ન છે, જ્ઞાનાદી ક્રિયા ભિન્ન છે. તેમાં પૂતગળનું નિમિત્ત છે, તેનું નિમિત્ત પૂતગળ છે, એ તો ખાલી નિમિત્ત છે. તથા આ પૂતગળની ક્રિયા છે તેનું જીવ નિમિત્ત છે, એમ ભિન્ન ભિન્ન ભાવ ભાસતો નથી. મોઢામાં કોળીઓ મૂકે, સ્વાદ લાગે ત્યારે સ્વાદની પર્યાય પૂતગળની છે, જાણનાર જ્ઞાન ભિન્ન છે એવો ભાવ ભાસતો નથી. ભાવ ભાષણ છે, જુદું જુદું રહેવું જોઈએ ને એમ કે છે. જેનો જે ભાવ છે તેનો તે ભાવ ભાસવો જોઈએ, ભાસવો એટલે લાગવો જોઈએ, એમ નથી થતું. ઇત્યાદિ ભાવ ભાષ્યા વિના તે જીવ અજીવનો સાચો શ્રદ્ધાની કહી શકાય નહીં. ભાવ ભાષ્યા વિના જીવ અજીવનો સાચો શ્રદ્ધાની કહી શકાય નહીં. શ્રદ્ધાન ક્યારે થાય? ભાવ ભાષણ પૂર્વક થાય એમ કે છે. એક સાથે થાય છે ને, ત્રણેય નો ખીચડો કરે છે, મિશ્રણ કરી નાખે છે. જીવ જુદો, રાગાદી જુદા, પરમાણુની ક્રિયા પૂતગળની ક્રિયા જુદી, આ ત્રણેય ભિન્ન ભિન્ન ભાસવા જોઈએ. ભાવ ભાષણ વિના શ્રદ્ધા ન થાય. શું શ્રદ્ધા છે? ભાવ ભાષણ વિના ન થાય. સાચો શ્રદ્ધાને કહી શકાય નહીં, કારણ કે જીવ જીવ જાણવાનું પ્રયોજન તો એ જ હતું, તે થયું નહીં. એને જાણ્યું ખરું શાસ્ત્રથી એમ કે છે, પણ એ જાણવાનું પ્રયોજન શું હતું? કે અંદરમાં ભિન્ન ભાવ ભાષણ થવું જોઈએ. એ જો ભાવ ભાષણ ભિન્નતાનું નથી થતું તો એને શાસ્ત્ર વાંચ્યું એ નિરર્થક છે. એવું અનંત વાર વાંચ્યું છે, ધારણા કરી છે, પાછો ભૂલી ગયો છે, અત્યારે ખબર નથી કે કેટલું ધારણા, કેટલી વાંચી વાંચીને ધારણા કરી હતી એનું કે એને ખબર રહીએ નહીં. ગુજરાતીમાં ફળ છેલ્લે નિગોદ આવે, એનું છેલ્લું ફળ નિગોદ આવે, એનું ફળ પર અનંત પરિભ્રમણ આવે, એનું ફળ અનંત દુઃખ આવેલું. ઠીક, જીવ મનુષ્ય હોય, આર્ય ને જૈન કુળમાં જન્મવું હોય, માંસ ખાવાના પરિણામ ન કરે, બરાબર. પણ જીવો 3 ઇંચમાં જાય, માંસાહારી પ્રાણી થાય તો ખડ ખાઈ ન શકે. માંસાહારી પ્રાણી હોય એનું કઈ ખડથી પેટ ભરાય નહીં, ખાય જ નહીં અને રૂચે જ નહીં. બતાવવા માટે એનું ફળ બતાવે, કારણ કે આમ છે ને જીવ સીધો ન સમજે એટલે એને ભય પમાડીને સમજાવે, જો તને આમ થશે, જો તને આમ દુઃખ થશે, જો તું આવો દુઃખી થઈશ, શું થાય. ના ના, ખોટું ભલે ને, વાત તો એ છે કે એને પોતે નિર્દોષ રહેવા માટે દોષ કરવો જોઈએ નહીં, પોતાની નિર્દોષતા કેળવવા માટે એને દોષ ન કરવો જોઈએ. ખરી વાત એમ છે, ભયથી સમજે એ તો ભયથી ન સમજતો એને ભયથી સમજે એને ભયથી સમજાવે છે, પણ ખરેખર એ મર્યાદા સમજણની બરાબર નથી. પોતાની ફરજ શું છે, પોતાનો સ્વભાવ શું છે, પોતાનો ધર્મ શું છે, પોતાનું કર્તવ્ય શું છે એ એને પ્રમાણિકપણે સમજવું જોઈએ. હા, એ તો એવું છે કે હિણા કાળમાં આપણો જન્મ થયો, હિણા કાળમાં અને હિણા ક્ષેત્રમાં, પણ છતાંય ભાવના રાખવી જોઈએ. શું દેખાતા નથી માટે મૂકો વાત પડતી, હે, શું કરીએ, દેખાતા નથી માટે વાત મૂકો પડતી, એમ ન હોય, ભાવના તો રાખવી, આશ્રય ભાવનામાં રહેવું જોઈએ. કોઈ જ્ઞાની પુરુષ મળે તો એના ચરણ સાનિધ્યમાં રહીને મારે મારું આ ભવમાં આત્મકલ્યાણ કરી લીધું છે. કુજી બેનશ્રી છે એ પોતાની ચર્ચામાં આ વાત ઘણી વાર કરતા હતા, કરે છે. અનંત કાળે દુર્લભ એવો મનુષ્ય પણ મળ્યું છે અને દુર્લભ એવો યોગ પણ પ્રાપ્ત થયો છે. હવે નાનીના ચરણ સાનિધ્યમાં રહીને આત્મકલ્યાણ કરી લેવાનો દ્રઢ નિર્ધાર કરી લેવો જોઈએ કે જીવનમાં એક જ કામ કરવું છે, હવે બીજું કામ કરવું નથી, આ એક જ કામ માટે મારું જીવન છે, એવો એક વાર એને નિર્ધાર કરી લેવો જોઈએ. તો કઈક એ દિશામાં, આત્મકલ્યાણની દિશામાં કઈક પગલા મંડાય, નહીતર આમ નામ જિંદગી ચાલી જાય. હા, મોટામાં મોટો ગુરુ આત્મા છે. ક્યારે કે અંદરમાં પ્રયોગ કરે ત્યારે, પ્રયોગ કરતી વખતે એને આત્મા શીખડાવે છે કે આમ કર ને આમ કર, અંદર સૂઝ આપે છે, કેમ કે એ સૂઝ બહારના ગુરુ આપી શકતા નથી. બહારના ગુરુ તો એને દિશા સૂચન કરે છે કે આ રસ્તે જા, પછી ચાલવાનું પોતે છે. હા, આત્માની ભૂલ આત્મા જાણી શકે અને એક શ્રી ગુરુ પણ જાણી શકે, એ ઉપર બેઠા છે ને એટલે એને ખબર પડે કે આ ક્યાં ગડબડ કરે છે. શું આ રીતે ભાવ ભાષણ પૂર્વક શ્રદ્ધાન થાય તો શ્રદ્ધાન સાચું, નહી તર શ્રદ્ધા ને સાચવો નહી. વ્યવહાર શ્રદ્ધામાં તો નિશ્ચય શ્રદ્ધા વગર વ્યવહાર શ્રદ્ધા કેવું કોને પણ. નિશ્ચય વગર વ્યવહાર કોનો, પિતા વિના પુત્ર કોનો, એ કાયમ. એ તો નિશ્ચય સમ્યક દર્શનના કાળમાં જ વ્યવહારનો જન્મ થાય છે. એ પહેલા વ્યવહારનો જન્મ થતો નથી. જીવ જીવ તત્વના શ્રદ્ધાની જે ભૂલ રહે છે એ વાત કરી છે. હવે આશ્રવ તત્વના શ્રદ્ધાની અયથાર્થતા, આ પણ ગડબડ મોટી છે. શું એટલે સીધી પછી આશ્રવની વાત લીધી છે. વળી આશ્રવ તત્વમાં જે હિંસા આદિ રૂપ પાપાશ્રવ છે તેને હે જાણે છે. પાપ તો ન કરવું, હું કોઈ પણ પ્રકારે પાપ થાય એનાથી તો દૂર રહેવું. તથા અહિંસા આદિ રૂપ પુણ્ય આશ્રવ છે તેને ઉપાદેય માને છે. આ ભૂલ કરે છે. આ પાપ ન કરવું અને પાપ ન કરતા પુણ્ય થાય તે કરવું, હિંસા ન કરવી અને અહિંસા પાળવી, શું ભૂલ કરી? આશ્રવ તત્વની ભૂલ કરી. હવે એ બંને કર્મબંધના જ કારણ છે. જેમ પાપ બાંધે છે જીવને, એમ પુણ્ય પાપ પુણ્ય પણ જીવને બાંધે છે. તેમાં ઉપાદેય માનવું, ઉપાદેયપણું માનવું એ જ મિથ્યા દ્રષ્ટિ છે. શું પાપને હે પણે તો બધાય જાણે છે. એક વિરલા સમ્યક દ્રષ્ટિ જીવ જ પુણ્યને હે પણે જાણે છે, બાકી એની ઉપાદેયતા આવી જાય છે. પાપ છૂટવા માટે પણ ઉપાદેયતા કરી લે છે. પછી શુભ ભાવમાં આવ્યા વિના શુદ્ધ ભાવમાં ન આવી શકાય, માટે શુભ ભાવમાં આવવું. એવી રીતે અનંત વાર શુભ ભાવમાં આવ્યો પણ શુદ્ધ ભાવમાં કેમ ન આવ્યો? એ તો જ્ઞાન કરાવ્યું છે કે જે જીવ શુદ્ધતાનો પુરુષાર્થ કરે તેને વચ્ચે શુભ ભાવ આવી જાય. અશુભ માંથી સીધો શુદ્ધ ભાવમાં આવી શકે નહીં, પણ પહેલેથી એમ નક્કી કરે કે હું શુભમાં આવું પછી શુદ્ધમાં આવીશ, એ તો શુદ્ધમાં આવી શકે નહીં. શું પેલા તો આવે ને, વચ્ચે તો આવે ને, પેલા તો હોય તો ખરું જ ને, ઈ પેલા તો ઈ વગર તો થાય જ નહીં ને. આ બધા જે પ્રકાર છે એ ગડબડ વાળા છે. અશુભમાંથી ખસીને શુભમાં આવે, બહુ બહુ તો અશુભમાંથી ખસીને શુભમાં આવે, બસ થઈ રહ્યું. આગળ પગલું માનતો નથી, કેમ કે પહેલેથી એને એ લક્ષણ ધ્યેય એ હોવું જોઈએ શુદ્ધતાનો. તો વચ્ચે શુભ ભાવ થાય તો ભલે થાય, પણ એના ઉપર દ્રષ્ટિ દેવાની નથી. તમે ઘઉં વાવ્યા સારી જાતના, તો તમે ઘઉં કેવા થયા એ જોશો કે ખડ કેવું થયું એ જોશો? પણ ખડ વગર તો ઉપર ઘઉંની ડુંડી આવે નહીં. ખડ તો પેલા થાય જ ને, પેલા થાય જ ને, પણ હવે પેલા થાય ને થાય ને એમ શું કરીને કામ? ખડ ખાવું જ તારે. હે, એના જેવી વાત છે. પરિણામમાં વજન ક્યાં જાય છે એ બહુ સૂક્ષ્મ ઉપયોગે કરીને અવલોકન કરવા યોગ્ય છે કે મારા પરિણામમાં વજન ક્યાં જાય છે. પોતાના પરિણામમાં એ જાતનું અવલોકન જ ન હોય અને એમને એમ ગાડા હાંકે રાખે, શાસ્ત્ર વાંચે ને શાસ્ત્ર સાંભળે, પરિણામ ક્યાં જાય છે, ક્યાં વજન આપે છે એની એને ખબર રહે નહીં. એટલે આપણે બહુ સ્પષ્ટ વિષય લઈએ છીએ સ્વાધ્યાયમાં. જે વાત અવલંબન કરવાની છે એ સિવાય બીજાનું અવલંબન ન આવે, બધું જાણવાના ખાતામાં નાખી દેવું. જે અવલંબન કરવા લેવા યોગ્ય છે એ સિવાયનું જેટલું આવે એ બધું જાણવાના ખાતામાં નાખી દેવું. જરાય જો એનું અવલંબન આવ્યું, વજન આવ્યું, જોર આવ્યું, ભાર દીધો, તો વિપરીતતા થઈ જશે, જાણવાનો વિષય અવલંબનમાં આવી જશે. એ ક્રમબદ્ધનો સિદ્ધાંત જ એવો છે. વજન જ્ઞાયક ઉપર દેવાનું છે, એના બદલે દઈ દે ક્રમબદ્ધ ઉપર, સીધી ઉલટી વાત થઈ જાય. એને શુદ્ધતાનો ક્રમ કોઈ દી પ્રગટ થાય
નહીં.
એમની સામે પ્રશ્નો આવતા હતા ને, પ્રશ્નો આપણા લોકોનો જ આવતા હતા. એમની ચર્ચામાં તો આપણા મુમુક્ષુભાઈ બહેનો જ બેસતા હતા, એટલે બહુ સારી ચર્ચા આવે છે. શ્રી સમયસાર ના આધાર લીધો છે, જુઓ. શ્રી સમયસાર ના બંધ અધિકાર માં પણ એ જ કહ્યું છે. અહીંયા આશ્રવ તત્વ ની વાત લીધી છે, પણ આશ્રવ નું ફળ બંધ છે ને, એટલે એ ઉલ્લેખ ત્યાંથી આધાર મળ્યો છે કે સર્વ જીવોને જીવન મરણ સુખ દુઃખ પોતપોતાના કર્મ ના નિમિત્તથી થાય છે. શું? સર્વ જીવોને સર્વ સદૈવ નિયતમ ભવતી સ્વકીય કર્મોદયાની મરણ જીવિત દુઃખ સૌખ્યમ. શું? બધા જીવોને સુખ દુઃખ થાય, જેનું જીવન મરણ થાય એ પોતાના પૂર્વ બાંધેલા કર્મને કારણે થાય. જ્યાં અન્ય જીવ અન્ય જીવના એ કાર્યોનો કરતા થાય. શું? એ જ મિથ્યા અધ્યવસાય બંધનું કારણ છે. મેં આને બચાવ્યો, મેં અહિંસા પાળી માટે જીવતો રહ્યો, એવી દયાનો ભાવ આવ્યો, મેં કશાય મંદ થયો પણ મિથ્યાતને દ્રઢ કર્યું. અજ્ઞાનમ એતદિહ યત્તુ પર પરસ્ય કુર્યાન પુમાન મરણમ જીવિત સુખ સુખ જીવિત દુઃખ સૌખ્યમ. હું બીજાના સુખ દુઃખને કરું છું, બીજાના જીવન મરણને હું કરું છું, એ બધો જીવનો અજ્ઞાન ભાવ અને મિથ્યાત્વ ભાવ છે. આમ છે, દયાના ભાવ આવે અને મેં બચાવ્યો નથી એમ જ્ઞાન થાય. શું? જ્ઞાન કેમ થાય? કે મેં બચાવ્યો નથી, મને દયાનો વિકલ્પ આવ્યો, એનું આયુષ હતું એટલે બચ્યો. વિકલ્પ તો મારો નિમિત્ત માત્ર છે, પણ મેં દયા પાડીને બચાવ્યો એ મરી ગયો, મિથ્યાત્મા ગયો એ, કે તેમ તું એને બચાવી શકતો નથી. આવી ગડબડ થાય છે. શું? બચાવવાનો ભાવ થાય ને બચાવ્યો એમ માની લઈએ. ઘણા જીવોને બચાવ્યા ભાઈ. શું? અત્યાર સુધીમાં ઘણા જીવોને આ રીતે અમે બચાવ્યા, કે બધી વખતે તે મિથ્યાત્મનું પોષણ કર્યું. એ છૂટે કેવી રીતે? છૂટી શકાય નહીં. ત્યાં અન્ય જીવને જીવાડવાનો અથવા સુખી કરવાનો અધ્યવસાય થાય તે તો પુણ્યબંધનું કારણ છે, તથા મારવાનો અથવા દુઃખી કરવાનો અધ્યવસાય થાય તે પાપબંધનું કારણ છે. બંને બંધના કારણ છે, બેમાંથી એકય ધર્મ નથી. ધર્મ તો અબંધ પરિણામે હોય એમ કહેવું છે. શું? પાપ બંધને બંધ માને ને પુણ્ય બંધને ધર્મ માને, અથવા કર્તવ્ય માને, કર્તવ્ય માને એનું નામ ધર્મ થઈ ગયો. શું? એ પ્રમાણે અહિંસાની માફક સત્ય આદિક તો પુણ્યબંધના કારણ છે. સાચું, હું સાચું બોલું, ખોટું બોલું નહીં કોઈ દિવસ. શું? તથા હિંસાની માફક અસત્ય આદિ પાપબંધના કારણ છે. એ સર્વ મિથ્યા અધ્યવસાય છે, તે ત્યાજ્ય છે. શું એ પ્રકારના મિથ્યા ભાવ ત્યજવા યોગ્ય છે, કરવા યોગ્ય નથી. માટે અહિંસા આદિની માફક અહિંસાદિકને પણ બંધના કારણ જાણી હે રૂપ જ માનવા. ઠીક, ચોખ્ખું લખે છે. જેમ હિંસા હે છે તેમ અહિંસા પણ હે છે. કેવી રીતે હે છે? કે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની ઉપાદેયતામાં આવીને હે છે. નહીતર પાછો અહિંસા છોડીને હિંસામાં આવી જશે પાછો. જો પોતાના સ્વરૂપના પુરુષાર્થમાં નહીં આવે તો પાછો પુણ્ય છોડીને પાપમાં ચાલ્યો જાય છે. કેમ કે પાછો બીજો જગ્યા નથી બીજી. એને ત્રણ જાતના પરિણામ છે. એમાં જો શુદ્ધતાના પરિણામનો પ્રયત્ન ન હોય અને શુભ છોડવા શુભનું હે પણ કરે, અશુભમાં ચાલ્યો જાય, અનિવાર્યપણે અશુભમાં ચાલ્યો જાય. હિંસામાં મારવાની બુદ્ધિ થાય પણ તેના આયુ પૂર્ણ થયા વિના તે મરે નહીં. અને પોતાની દ્વેષ પરિણતિ પોતે જ પાપ બાંધે છે. પાછો એમ કે મારવાના પરિણામ કરે એટલે સામો મરે જેવું કઈ નથી, પણ એને પાપ બંધ થઈ જાય. મરે કે ન મરે એને તો પાપ બંધ થઈ જાય. કેમ કે પરિણામે બંધ છે. પરિણામ પાપ ના થયા તો પરિણામે બંધ છે. હિંસા થાય ન થાય એની સાથે લેવા દેવા નથી. મોટો દ્રષ્ટાંત આવે છે શાસ્ત્રમાં, તાંદુળિયા મચ્છ નો. તંદુલ જેવડો તાંદુળિયા મચ્છ કેમ કીધો? એને ચોખા જેવડો મચ્છ છે. મગરને આ પાપણ ઉપર બેઠો પાપ બાંધે છે. મગર છે ને એ બધા આળસુ હોય, એ મોઢું ફાડીને પડ્યા રે કલાકો સુધી. એમનું મોઢું ફાડેલું જ રહે એનું કલાકો સુધી. અંદર કેટલાય માછલા ને બધું આવે ને જાય, એને કઈ ખબર જ ન હોય. ઓલો માથે બેઠો જોયા કરે. આળો મૂરખ છે, આવડો મોટો છે પણ મૂરખ છે. શરીર જ મોટું છે, બુદ્ધિ નથી. હું હોય તો એકે જવા દઉં નહીં. ઠીક, જાય હાથમી નરકે, જાય સાતમી નરકે જાય. હિંસા તો કરી નથી. પરિણામ કરે એવું ફળ મળે, જેવા પરિણામ કરે એવું ફળ. એટલે તો દુર્ગતિમાંથી બચવું બહુ મુશ્કેલ છે. દુર્ગતિના કર્મ ભોગવાઈને નિર્જરે કાંઈક ઉપર આવે, પણ ઓલો દુર્ગતિમાંથી ગયો એ સંસ્કાર મટ્યા ન હોય, વળી પાછા એવા પરિણામ કરે હિંસાના, વળી પાછો નરકમાં જાય. આ મને નીકળવું બહુ મુશ્કેલ છે. નીચે ગયા પછી ઉપર આવવું બહુ મુશ્કેલ છે. આ એક પ્રવાહ છે. જેમ પાણીના પ્રવાહમાં કોઈ માણસ નીચે ડૂબતો હોય એને બચવું બહુ મુશ્કેલ છે. કેમ કે એને કોણ જાણે કે નીચે ડૂબી રહ્યો છે, અને ઉપર લાકડું કે ઉપર હોડી કે સ્ટીમર આવી છે એને ખબર ન હોય. એ તો નીચે ડૂબે છે, એને નીકળવું બચવું બહુ મુશ્કેલ છે. ઉપર છે એને તકનો લાભ લઈ લેવા જેવો છે. કે અહીંયા સમજણ છે, સમજણના નિમિત્તો છે, વિવેક કરવાની શક્તિ છે, એ તકનો લાભ લઈએ તો બચી જાય તો બચી જાય, નહીતર પાછી દશા સારી નથી. આ દશાનો આ તકનો લાભ જેણે ન લીધો, તક ગુમાવી એને કુદરત ફરીને એવી તક આપશે નહીં, બેદરકારીઓ માટે, પ્રમાદમારીઓ માટે. હિંસામાં મારવાની બુદ્ધિ થાય પણ તેના આયુષ્ય પૂર્ણ થયા વિના તે મરે નહીં. અને પોતાની દ્વેષ પરિણતિથી પોતે જ પાપ બાંધે છે. તથા અહિંસામાં રક્ષા કરવાની બુદ્ધિ થાય, બચાવવાની બુદ્ધિ થાય, પણ તેના આયુ અવશેષ વિના તે જીવે પણ નહીં. એનું આયુ પૂરું થવાનું એમાં તું એને જીવતો વધારે રાખી દે, એક સમય પણ કોઈને જીવતો રાખી દે તારી પહોંચ છે નહીં. પણ એ પોતાના પ્રશસ્ત રાગાદી પરિણતિથી પોતે જ પુણ્ય બાંધે છે. ક્યાં એને પુણ્ય બંધાય છે? પાપના પરિણામથી, પાપ પુણ્યના પરિણામથી પુણ્ય બંધાય છે. એ પ્રમાણે એ બંને હેય છે. તો ઉપાદેય શું છે એ વાત હારવાર કરે છે. અલ્પ વિરામ મૂક્યું છે, પૂર્ણ વિરામ નથી કર્યું. એ પ્રમાણે એ બંને હેય છે. જ્યાં વિતરાગ દશા થઈ દ્રષ્ટાજ્ઞાતા રૂપે પ્રવર્તે ત્યાં નિર્બંધ છે, અને તેવી દશા ઉપાદેય છે. પાપ પુણ્યનું હેયપણું બતાવીને વિતરાગ દશાનું ઉપાદેયપણું બતાવ્યું છે. હવે વિતરાગ દશાનું ઉપાદેયપણું તો રાખે નહીં, અને પુણ્ય હે કર્યા કરે તો પાપમાં ગયા વગર કરીએ નહીં. માટે એવી સ્થૂળ ભૂલ ન થાય એ તો ધ્યાન રાખવું જ જોઈએ. નિશ્ચયનો ઉપદેશ, નિશ્ચય એટલે નિશ્ચય ધર્મનો ઉપદેશ તો સૂક્ષ્મ ભૂલ મટાડવા માટે છે. હવે એ ઉપદેશ સાંભળીને સ્થૂળ ભૂલ કરે તો ઉલટાનો દુર્ગતિને પામે, તીવ્ર બંધ કરે. હવે એવી દશા ન થાય એટલે વિતરાગ દશા, નિર્બંધ દશા ન થાય ત્યાં સુધી પ્રશસ્ત રાગરૂપ પ્રવર્તો એટલે એવી પ્રવૃત્તિ ભલે હોય પણ હે બુદ્ધિએ, હ ઉપાદેય બુદ્ધિએ નહીં. પરંતુ શ્રદ્ધાને એવું રાખો, શ્રદ્ધાને એવું રાખો અથવા અભિપ્રાય એવો તો એવો રાખો કે આ પણ બંધનું કારણ છે અને હે છે. પછી પૂજા કરે, ભક્તિ કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, જે કાંઈ શુભના પરિણામ કરે, અભિપ્રાય અને શ્રદ્ધાન તો એવું રાખો કે આ પણ બંધનું કારણ છે, હે છે. અંદરમાં જ્ઞાતા દ્રષ્ટા થઈને ઠરી જવાનું છે. જો શ્રદ્ધાનમાં તેને મોક્ષ માર્ગ જાણે, અથવા જો અભિપ્રાયમાં તેને લાભનું કારણ અથવા લાભ રૂપ માને તો તે મિથ્યા દ્રષ્ટિ જ થાય, અથવા મિથ્યા દ્રષ્ટિ હોય તો મિથ્યાને જ પુષ્ટ કરી લે. મિથ્યા દ્રષ્ટિ થાય એનો શું છે કે છે તો મિથ્યા દ્રષ્ટિ જ, પણ એ વધારે મિથ્યાને પુષ્ટ કરે છે. સરસ લીધું છે. અચ્છા, જેટલા પોતાના શુભ ભાવ થાય એમાં અંદરમાં અંતરંગમાં મેળવવાનું છે. બુદ્ધિ ગમે રીતે તો વાત ઠીક છે કે ભાઈ આ રીતે શુદ્ધતાના લક્ષ્ય શુભાશુભ હે છે, પણ પરિણામ થાય ત્યારે એ પ્રકારનો ઉપાધિ હે પણ વર્તવું જોઈએ. અજાણ્યો છે એના કાને વાત પડી નથી તો એ બિચારો ક્યાંથી પ્રયત્ન કરે, જાણ્યા પછી પણ પ્રયત્ન કરતો નથી એ વધારે ગુનેગાર છે. લીધો ગુનેગાર છે, અથવા એક ચોર ચોરી કરે ને એક પોલીસ ચોરી કરે એમાં ફેર ખરો કે નહીં? હે, પોલીસ ને ન્યાયાધીશ વધારે દંડ ફટકારે, ચોર ને ફટકારે એના કરતા પોલીસ ને વધારે. લૌકિકમાં પણ આમ છે, અને ન્યાયાધીશ થઈને ચોરી કરે તો હે તો આખો સમાજ અરે રાટી કરે, અરે રે હાલે રે આ તો આ ન્યાયાધીશ થઈને તો એને કર્યું આવું એમ કે છે. એની તો જવાબદારી વિશેષ છે, એની તો જવાબદારી વિશેષ છે. જેમ જેમ ઉપર જાય જવાબદારી વધતી જાય છે. સમજણમાં આવે, સમજણ કરવામાં આવે તો એની જવાબદારી વધી જાય છે. જે જીનાજ્ઞા જાણતો નથી, જો બીજી રીતે લઈએ તો જે જીનાજ્ઞા તો જાણતો નથી એ વિચારો જીનાજ્ઞા કેવી રીતે પાડે, પણ જે જીનાજ્ઞા જાણ્યા પછી આજ્ઞાની અવગણના કરે છે, આજ્ઞા ઉપર પગ મૂકીને હાલે છે, પણ ઉપયોગ પરિણામે પરિણમે છે, ઉપયોગ રાખતો નથી, સાવધાની રાખતો નથી, એ ચોખ્ખે ચોખ્ખી આજ્ઞાની વિરાધના કરે છે, એની જવાબદારી વધી જાય છે એમ છે. એમ નથી કે હાલો કાંઈ વાંધો નહીં, આપણે પહેલાં પૂજા ભક્તિને બીજા ક્રિયાકાંડમાં પીડ્યા હતા, હવે આપણે તત્વનો અભ્યાસ કરવા લાગી જાઓ, એ આપણે જેટલો અભ્યાસ થાય એટલો સારો, એમની જવાબદારી છે એની અંદર. શું જવાબદારી વધે છે? જો જાગૃતિ ન આવે તો એને ક્યાં છૂટવું છે? એ તો પેલા વગર જાગૃતિ એમને માકે રાખતો હતો ક્રિયાકાંડમાં ને બીજા ત્રીજામાં ઓગે ઓગે. હવે આ સાંભળ્યા પછી પણ એની દશા શું શું ફાયદો થયો? કાંઈ એને ફાયદો થયો નથી. નામ લીધો શ્રદ્ધાન તો એવું રાખો કે એમ શ્રદ્ધાન અને અભિપ્રાય સાથે છે. શ્રદ્ધા ન સમજાય તો અભિપ્રાય તો સમજાય જાય એવી વાત છે કે આ પણ બંધનું કારણ છે, શુભાશુભ બે બંધનું કારણ છે અને એ છે. હે ઉપાદેય છે એ આચરણનો વિષય છે. શું અને જ્ઞાન અને એનો વિશ્વાસ મૂકવો એ શ્રદ્ધા, પ્રતીતિ કરવી તે શ્રદ્ધા. તો આમ શું ત્રણેય ગુણનું કામ તો એક સાથે થાય તો જ કાર્ય પૂરું થાય. એ કામ હાલે ને એ કામ હાલે, એ કામ કોઈ દી થાય નહીં. જ્ઞાનમાં જાણે સાચું ને શ્રદ્ધામાં લઈએ નહીં, આચરણ થાય જ ક્યાંથી? એ જ્ઞાન જ નથી, અજ્ઞાન છે. એ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે, નવી જાતનું અજ્ઞાન છે, વિશિષ્ટ પ્રકારનું અજ્ઞાન છે એમ લેવું. શું જો શ્રદ્ધાનમાં તેને મોક્ષ માર્ગ જાણે અથવા તેને ધર્મ જાણે અથવા તેને લાભનું કારણ માને. શું મોક્ષ? અમે મોક્ષ માર્ગ નથી જાણતા પણ અમને થાય ચાલો કંઈક તો કર્યું આપણે, કંઈક લાભ, કંઈક તો લાભ થશે. એને મોક્ષ માર્ગ જાણી લીધો છે, એને ધર્મ માની લીધો છે, તો તે મિથ્યા દ્રષ્ટિ છે અથવા મિથ્યાતને વધારે પુષ્ટ કરનારો છે. એનું મિથ્યાત એટલું મજબૂત થશે કે જલ્દી છૂટશે નહીં. એટલા માટે અશુભથી છૂટવું સહેલું છે, એટલું શુભથી છૂટવું સહેલું નથી. અને એનાથી એ તે ધારણાની સમજણને ક્ષોભમાં આવી ગયો અને એમાં ફસાણો, એને વધારે છૂટવામાં મુશ્કેલી છે પાછી. કે હું, મને ખબર છે, હું જાણું છું, મને ખબર છે થઈ રહ્યું, એને તો આ વધારે ફસામણ થાય છે, જલ્દી નીકળી શકતો નથી. આ સુધી